నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే చి స్వభావాయ భవాయ సర్వభావాన్ విభావ నిలుసంజాత.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్, భగవాన్ అమృతచంద్రాచార్య రచిત ఆత్మఖ్యాతి టీకా, એનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 85 ચાલે છે. ગાથા, ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ બધું કર્યું છે. ત્યાર પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનોમાંથી કેટલાક અંશ આપણે કર્યા છે અને હવે વધારે વિશેષ અંશો પણ આજે લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 213, એમાં ગુરુદેવ કહે છે, બીજા પેરેગ્રાફમાં કહે છે કે અરે ભાઈ, પરને કોણ કરે? જગતમાં આત્માની કે પરમાણુની જે ક્રિયા છે તે પરિણામ સ્વરૂપ છે અને તે પરિણામથી ભિન્ન નથી. આ સિદ્ધાંતની વાત છે. કોઈ પણ ક્રિયા છે તે પરિણામ સ્વરૂપ છે, પરિણામ અને ક્રિયા ભિન્ન નથી. અને પછી પરિણામ અને પરિણામી દ્રવ્ય એ બંને ભિન્ન નથી. આ મહાસિદ્ધાંત છે. માટે જે ક્રિયા છે તે પોતાના દ્રવ્યથી થઈ છે અને બીજાથી થઈ નથી. જે ક્રિયા થાય છે તે દ્રવ્યની પોતાની ક્રિયા છે, એ એનું કાર્ય છે, એ એનું કર્મ છે. અને જે નવી પર્યાય થઈ એ પરિણામ છે. એ પરિણામો એ ક્રિયાથી ભિન્ન નથી અને એ પરિણામો પરિણામીથી ભિન્ન નથી. પરિણામી દ્રવ્ય છે એનાથી એ પરિણામો જુદા નથી. એટલે પરિણામી, પરિણામ અને ક્રિયા એ બધા એકબીજાથી અભિન્ન છે, એમાં કોઈ ભિન્નતા વર્તતી નથી. આ મહાસિદ્ધાંત છે અને એની ઉપર આ આખો સ્વાધ્યાય 85મી ગાથાનો થયો છે. ગુરુદેવે જુદી જુદી રીતે દ્રવ્યની સ્વતંત્રતા અહીંયા દર્શાવી છે. આ ગાથામાં વિશેષતાથી વાત એ કરવાની છે કે પરથી જુદું પડવું છે. અહીંયા પર્યાયને દ્રવ્યથી જુદી પાડવાની વાત નથી. પર્યાયને દ્રવ્યથી જુદી પાડવાની વાત જ્યારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા બતાવવો હોય ત્યારે કરવામાં આવે. પણ અહીંયા તો પરથી જુદા પડવાની વાત છે. એટલે કે પરદ્રવ્યોનો કર્તા આ જીવ દ્રવ્ય નથી એ વાતની દ્રઢતા આપણે કરવાની છે. જ્યાં સુધી મનમાં એમ ભાવ રહે છે કે હું બીજાના કાર્યો કરું છું, હું પરના કાર્યો કરું છું, ત્યાં સુધી આત્મામાં જવાતું નથી. પરના કાર્યો જીવ કરી શકે નહીં. કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી. આ મોટામાં મોટો સિદ્ધાંત છે. પરદ્રવ્યને કરી શકે કે ભોગવી શકે એ શક્ય નથી, એ તર્ક દ્વારા આપણને સમજાવ્યું. અને હવે આ વાતની દ્રઢતા કરવા માટે ગુરુદેવે સામાન્ય જીવનની અંદર જે કંઈ બને છે એ બધાના ઉદાહરણ લઈ અને સમજાવ્યું છે. દાખલા તરીકે અહીંયા કહે છે 213માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે આ હોઠ હલે છે તે તેની ઉત્પાદરૂપ પર્યાય છે. તે પર્યાય પૂર્વની પર્યાય બદલીને થઈ છે માટે તે ક્રિયા છે. પહેલા હોઠની સ્થિતિ કોઈક એક પ્રકારે હતી અથવા તો હલતા ન હતા એવી સ્થિતિ હતી. પછી એ બદલાયું, ક્રિયા થઈ એટલે હોઠની હલવાની નવી સ્થિતિ થઈ એટલે એ ક્રિયા થઈ. અને તે ક્રિયા પોતાના પરિણામથી ભિન્ન નથી. એટલે કે હવે નવા પરિણામ જે થયા, જે નવી પર્યાય હોઠની થઈ એનાથી એ ક્રિયા જુદી નથી. અને જે નવી પર્યાય થઈ, જે નવા પરિણામ થયા, હોઠની નવી સ્થિતિ થઈ, હોઠ જુદી સ્થિતિમાં મુકાયા, એ પરિણામ કોના છે? તો કે એ પૂતગળ પરમાણુના પરિણામ છે, એટલે એ પૂતગળ દ્રવ્યના પરિણામ છે, એનાથી એ ભિન્ન નથી. પરિણામીથી પરિણામ છે તે ભિન્ન નથી. પરિણામી એ પૂતગળ દ્રવ્ય છે, એનાથી આ પરિણામ જુદા નથી. માટે તે પર્યાય જીભથી પણ નથી થઈ. હોઠની પર્યાય જે થઈ છે તે એ પૂતગળ પરિણામ છે, એમાં પરિણામી પૂતગળ દ્રવ્ય છે, એમાં બીજા દ્રવ્યને નથી લેવું. એટલે અહીંયા એમ કહ્યું કે એ પર્યાય જીભથી નથી થઈ, ઈચ્છાથી પણ નથી થઈ, આત્માથી નથી થઈ, એમ કરી અને તદ્દન એને ભિન્ન પાડી દેવામાં આવી. અહીંયા બીજું ઉદાહરણ લીધું કે આ શ્વાસ ચાલે છે તે પરમાણુની ક્રિયા છે, તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી. એટલે શ્વાસોશ્વાસની ક્રિયાના જે પરિણામ થાય છે, જે અવસ્થાઓ બદલાય છે, તે ક્રિયાથી ભિન્ન નથી, અને એ પરિણામ તેના પરમાણુથી ભિન્ન નથી. એટલે શ્વાસોશ્વાસ જ્યાં થઈ રહ્યા છે, એવું જે દ્રવ્ય પરમાણુ, એ પરમાણુઓથી એ પરિણામ જુદા નથી. આમ શ્વાસ ચાલે છે તેનો કરતા પરમાણુ છે, આત્મા નથી. અહીંયા તો બીજા દ્રવ્યથી જુદું પાડવું છે, એટલે આત્મા એનો કરતા નથી. આત્માથી જુદા એ પરમાણુના પરિણામ છે, અને એ પરિણામોનો કરતા પરમાણુ પોતે છે. એ પર્યાય થઈ પરિણામ આવ્યા, અને જે ક્રિયા થઈ એનાથી એ પરિણામ ભિન્ન નથી, કે પરિણામી એ દ્રવ્ય પણ એનાથી જુદું નથી, પણ આત્મા એનાથી જુદો છે, આત્માના એ પરિણામ નથી. શ્વાસ ચાલે છે અને શ્વાસોશ્વાસ દ્વારા જે પરિણામ થાય છે તે ભૂતગળના પરિણામ છે, એ આત્માના પરિણામ નથી. આમ બે દ્રવ્યને જુદા પાડ્યા. બીજા દ્રવ્યથી આ દ્રવ્યના પરિણામ છે તે જુદા છે, પણ એ પરિણામો, એ દ્રવ્ય જે પરિણામી છે એનાથી તો જુદા નથી, અને જે ક્રિયા થાય છે એનાથી પણ એ પરિણામ જુદા નથી. મૃત્યુ સમયે શ્વાસ અટકી જાય છે, તે ક્રિયા પરમાણુથી અભિન્ન છે. એટલે શ્વાસનું અટકવું, એવી નવી સ્થિતિ પેદા થઈ, એ નવી સ્થિતિ પેદા થવા માટેનું કારણ પણ પરમાણુનું પોતાનું છે, એમાં જીવનું કોઈ કારણ નથી. થોડીક ગંભીરતાપૂર્વક સમજવું પડશે. મૃત્યુ સમયે શ્વાસ અટકી જાય છે, એટલે એ શ્વાસની ક્રિયા જે થતી હતી એ જુદા પ્રકારે થયું, એના પરમાણુનું કાર્ય જુદા પ્રકારે થયું, એનું પરિણમન જુદા પ્રકારે થયું. તો એ જે જુદા પ્રકારની ક્રિયા થઈ, અટકવારૂપ ક્રિયા થઈ છે, એ અટકવારૂપ ક્રિયા પણ એ પરમાણુની જ છે, એ પરમાણુથી જુદી નથી, અને એ પરમાણુ જ એ કાર્ય કરે છે. એટલે જે પરિણામ થયા તે પરમાણુના છે, જીવના નથી. બીજી રીતે એમ કહી શકીએ કે જીવ ચાલ્યો ગયો માટે થઈ, અને એ શ્વાસની ક્રિયા બીજા પ્રકારે થઈ એટલે બંધ થઈ, અટકી એમ નથી. કેમ કે કાર્ય પરમાણુમાં થયું છે, ક્રિયા પરમાણુની છે, ક્રિયા અને પરિણામ જે છે તે પરમાણુના છે, અને એનો કરતા પરમાણુ પોતે છે. એટલે પરિણામી દ્રવ્ય એ પૂતગળ પરમાણુ છે, એને જીવ સાથે કર્તા કર્મપણાનો સંબંધ નથી. તેથી ત્યાંથી જીવ ચાલ્યો ગયો માટે હવે આવી સ્થિતિ સર્જાઈ છે એમ નથી. અને એને માટે ગુરુદેવ કહે છે, બીજી રીતે વાત કરે છે કે ઊભો શ્વાસ થાય ત્યારે તે નાભીનું સ્થાન છોડી દે છે, શ્વાસ હેઠો ન બેસે અને એકદમ દેહ છૂટી જાય છે. પોતાને ખ્યાલ આવે કે શ્વાસે સ્થાન છોડી દીધું છે, પણ શું કરે, તે શ્વાસની ક્રિયા ઉપર આત્માનો અધિકાર નથી. શ્વાસની ક્રિયા ઉપર આત્માનો અધિકાર નથી, શ્વાસની ક્રિયા આત્મા કરતો નથી. જળની ક્રિયા એ જળની ક્રિયા જેમ થાય છે તેમ આત્મા એને જાણે પણ કરી શકે નહીં. બહુ સરસ વાત મૂકી છે પ્રભુ. આ વાતને સમજવાની છે અને તર્ક દ્વારા જાતે જ બેસાડવાની છે અને એમ કરતા દ્રઢતા થશે. આ શરીર સાથે આ આત્મા રહ્યો છે તે છતાં એનાથી જુદો છે એ વાતની દ્રઢતા આપણે દરેક સમયે સમયે કરવાની છે. હું ભગવાન આત્મા અને આ શરીર એક ક્ષેત્રમાં છીએ, આકાશના એક જ ક્ષેત્રમાં છીએ, તે છતાંય જુદા છીએ, ભિન્ન છીએ. આ વાતની દ્રઢતા કરવાની છે, એનાથી જુદા પડવાનું છે. અને પછી આગળ વધીને સ્વભાવ સિવાયના વિભાવ ભાવોથી જુદા પડવાનું છે. સ્વભાવ ભાવ ભગવાન આત્માનો શુદ્ધ નિર્મળ ભાવ છે. એના સિવાયના અન્ય ભાવ, શુભાશુભ ભાવ, વિકારી ભાવ એ મારા નહીં, એમ રાગથી જુદા પડવાનું છે. એટલે પરદ્રવ્યથી અને પરભાવોથી જુદા પડીને આ ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપમાં જવાની તૈયારી કરે છે. સ્વરૂપમાં જાય છે ત્યારે તો એ પોતે પોતાના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દે છે, એનું લક્ષ્ય કરે છે અને એમ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. પણ એવું થતા પહેલા જીવને એવી દ્રઢ માન્યતા હોય છે, દ્રઢ શ્રદ્ધા હોય છે કે હું ભગવાન આત્મા જગતના બધા પદાર્થોથી જુદો, બાહ્યમાં જે કંઈ સંયોગોમાં જે પદાર્થો રહ્યા છે એનાથી તો જુદો છું જ, પણ આ શરીર જેની સાથે આ આત્માને રહેવાનું થાય છે એનાથી પણ જુદો છું. અને આગળ વધીને સ્વભાવ સિવાયના વિભાવ ભાવ, વિભાવી પરિણામ થાય છે રાગ ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ, એ બધાથી હું ભગવાન આત્મા ભિન્ન છું, એમ આગળ ભેદ જ્ઞાન કરતા કરતા જ્યારે એ પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે, એનો ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે અને એક સમયમાં એ પલટી મારી અને ધ્રુવના આશ્રયે એને અનુભવે છે, એને અનુભૂતિ થાય છે. એટલે એવી અનુભૂતિ કરવા માટે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ આપણે કરીએ છીએ. એમાં મુખ્યતાથી આપણે ભેદ જ્ઞાનની વાતને બરાબર સમજવી છે, એમાં બરાબર દ્રઢતા કરવી છે. એટલે આ કર્તા કર્મ અધિકાર છે એને બરાબર સમજવો પડશે. ક્યાં ક્યાં જીવ કર્તા થઈ અને બહારમાં કામ કરવા જાય છે, જે કરી શકતો નથી છતાં પણ બહારમાં કામ કરવા જાય છે, એટલે કે એવા વિભાવ ભાવે પરિણમે છે, એની સમજમાં આવશે એટલે પછી એ પાછો વળશે કે આ તો બધી હું મૂર્ખામી કરી રહ્યો છું, જે હું કરી નથી શકતો એ કરવાના ભાવ હું કરું છું, એ વિભાવ ભાવ છે. કરતા ભાવ પરમા કરવાની બુદ્ધિ, પરના કાર્યો હું કરી શકું એવી મિથ્યા માન્યતા, આ મિથ્યાત્વ છે. એને સૌથી પહેલા એને છોડવાનું છે. એટલે ગુરુદેવ એ વાતને આપણને ખૂબ સારી રીતે સમજાવે છે. શ્વાસની વાત કરતા ગુરુદેવે હજી થોડી વાત આગળ પણ લીધી છે કે જુઓ ભાઈ, લોકમાં પણ કહેવાય છે ને કે શ્વાસ સગો નહીં, કોઈનો સગો નહીં થાય, કારણ કે તે જળની ક્રિયા છે. આત્મા તો જાણવાના પરિણામનો કર્તા છે, શ્વાસની ક્રિયા કરવાની આત્માની શક્તિ નથી, આત્મા પરના કાર્યો ક્યાંથી કરે. કૃપાલુ દેવે પણ એ વાત એક જ વાક્યમાં સરસ રીતે કહી છે, આપણે એનો વિસ્તાર કરતા નથી એટલે ખ્યાલ નથી આવતો પ્રભુ. પણ એક તણખલાના બે ટુકડા પણ આત્મા કરી શકે નહીં, એ દ્વારા આખો અકર્તા ભાવ કૃપાલુ દેવે દર્શાવ્યો છે કે પર પદાર્થની અંદર આ જીવ કંઈ કરતો નથી, કરી શકે નહીં, અસમર્થ છે. પરના કાર્યો કરવામાં ભગવાન આત્મા અસમર્થ છે. એટલે આ શ્વાસની ક્રિયા એને આત્મા ક્યાંથી કરે? ગુરુદેવ કહે છે કે શ્વાસની ક્રિયા કરવાની આત્માની શક્તિ નથી. ભાઈ, શ્વાસ તારી ચીજ નથી અને તારી ચીજમાં શ્વાસ નથી. કેવું ભેદ જ્ઞાન કરાવ્યું છે! શ્વાસ તારી ચીજ નથી અને તારી ચીજમાં શ્વાસ નથી. પરમાણુની ક્રિયા ક્રિયાવાનથી ભિન્ન નથી. પરમાણુની ક્રિયા છે આ શ્વાસ તે, અને એ ક્રિયાવાર એવું એ દ્રવ્ય પરમાણુ પૂતગળ પરમાણુ એ દ્રવ્યથી એ જુદું નથી. એમ છય દ્રવ્યનો વિચાર કરીએ તો છય પ્રકારના દ્રવ્યની ક્રિયા એનાથી પોતાથી થાય છે, એટલે છય દ્રવ્યની ક્રિયા કરતાથી ભિન્ન નથી, અભિન્ન છે. એ છય દ્રવ્યમાં જે ક્રિયા થાય છે તેમાં દ્રવ્ય છે તે જ કરતા થઈ અને એ પોતે પોતાની ક્રિયા કરે છે અને એવા પરિણામ થાય છે, એ પરિણામથી એ દ્રવ્ય જુદું નથી. આ મહાસિદ્ધાંત છે અને આ મહાસિદ્ધાંત ભગવાન કુમકુંદાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ સંતોએ જગત પાસે જાહેર કર્યો છે. શ્વાસની ક્રિયા તે અજીવની ક્રિયા છે, જીવ તેને કરી શકે નહીં, તેને હેઠે લાવી શકે નહીં, એટલે કે ઓછો કે વધતો એમ કરી શકતો નથી. અરે ભાઈ, જો શ્વાસની ક્રિયા પણ તું કરી શકતો નથી તો આ જે મોટા કારખાના ચાલે છે તેની ક્રિયા તું કેવી રીતે કરી શકે, એ સંભવે જ નહીં. પરમાણુની પલટવાની જે ક્રિયા થાય તે ક્રિયાવાન પદાર્થથી ભિન્ન નથી, એટલે એ ક્રિયા જે પદાર્થની થાય છે તે પદાર્થ જેનો કરતા છે એનાથી એ જુદી ક્રિયા થતી નથી. એટલે આ કારખાના ચાલતા હોય તો એ કારખાના ચાલે છે એની ક્રિયા એ પૂતગળની ક્રિયા એની પોતાની છે, એમાં જીવ શું કરે, એમાં જીવ કંઈ કરતો નથી. ક્રિયાવાન જે છે એ પદાર્થ છે, એ દ્રવ્ય છે અને એની અંદર ક્રિયા થાય છે અને એની પલટવાની સ્થિતિ થાય છે, એ એના પરિણામ છે. એ ત્રણેય વસ્તુ જુદી નથી, એ ત્રણેય વસ્તુ અભિન્ન છે. અહીંયા આપણે દ્રવ્ય અને એની પર્યાય એની અભિન્નતા લીધી છે, એમાં છે દ્રવ્યને માટે એ વાત બરાબર આવી જાય છે. જ્યારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એની વાત આપણે સમજતા હોઈએ ત્યારે ભગવાન આત્માની પરિણામ સ્વરૂપ જે નિર્મળ પર્યાય એને પણ જુદી કરવામાં આવે કે ભગવાન આત્મા ત્રિકાળી નાયક 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 અનંત ગુણોનો પિંડ છે, છતાં પણ એની જે પર્યાય છે નિર્મળ પર્યાય છે એ પણ એનાથી ભિન્ન છે. કેમ કે ત્યાં લક્ષ્ય ધ્રુવનું કરાવવું છે જે બદલાતું નથી, એવો આત્માનો અંશ એ ધ્રુવ અંશ જેમાં ક્યારેય બદલાવ આવતો નથી, જે ત્રણેય કાળ એક સરખું રહે છે એવું ભગવાન આત્માનું સ્વરૂપ એ બદલાતો નથી, એવો અંશ જે ધ્રુવ એનું લક્ષ્ય કરાવવું છે, એટલે ત્યાં નિર્મળ પર્યાય છે એને પણ જુદી કરવામાં આવે અને એમ કહેવામાં આવે કે એ પર્યાય એ પણ આત્મા નહીં. એટલા માટે કે પર્યાય છે એ બદલાતી વસ્તુ છે, એ બદલાતો અંશ છે, એ પલટતી વસ્તુ છે અને પલટતી વસ્તુ તરફ એકાગ્રતા થઈ શકતી નથી. પલટતી વસ્તુનું ધ્યાન કરી અને એમાં એકાગ્રતા કરી શકાય નહીં, બદલાતા અંશની એકાગ્રતા થતી નથી. એટલે ધ્રુવનું લક્ષ્ય કરાવવા માટે ત્યાં એમ સમજાવવામાં આવે કે કોઈ પણ પર્યાય છે તે દ્રવ્યથી જુદી છે, એટલે કે ભગવાન આત્મા જીવ દ્રવ્ય એનાથી એની પર્યાય નિર્મળ પર્યાય પણ એનાથી જુદી છે એમ કહેવામાં આવે. એ દ્રષ્ટિનો વિષય બતાવવા માટે કહેવામાં આવે. અહીંયા તો પરથી જુદા પડવાની વાત છે. જીવ દ્રવ્યને બીજા દ્રવ્યથી જુદું પાડવું છે ત્યારે જીવ દ્રવ્યના કાર્યો જીવ દ્રવ્ય પોતે કરે છે અને જે પરિણામો થાય છે એ જીવના પોતાના પરિણામ છે. એમ કે જીવ દ્રવ્ય એ પરિણામી, એનું જે પરિણામ થાય છે તે કાર્ય અને જે નવી અવસ્થા થાય છે જે પર્યાય થાય છે તે પરિણામો, આ ત્રણેયની અભિન્નતા દર્શાવી છે અને એ વાતને બધા દ્રવ્યો ઉપર લાગુ પાડી છે, એટલે કે બીજું દ્રવ્ય એમાં હોઈ શકે નહીં. કેમ કે પરિણામ અને પરિણામી એક રૂપે હોય, એકમાં જ હોય, એટલે આ જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્યના કાર્યો કરતો નથી એમ એને જુદો પાડ્યો. આ જીવ દ્રવ્ય ભગવાન આત્મા પરના કાર્યો કરતો નથી, પર રૂપે પરિણમતો નથી, પર રૂપે ઉપજતો નથી, એટલે શરીર રૂપે ભગવાન આત્મા થતો નથી, શરીરના કાર્યો કરતો નથી, શરીર સાથે એને કંઈ કરવા પણ છે જ નહીં. આમ કરી અને શરીરથી ભગવાન આત્માને જુદો પાડવાની વાત લીધી, એટલે પરથી ભગવાન આત્મા જુદો છે એ વાત અહીંયા તો આપણે કરી રહ્યા છીએ. તો પછી આ બધી આપણે એક્સરસાઇઝ કરીએ ને એ બધું શું હશે? બપોર થાય ને એટલે પછી એક્સરસાઇઝ કરવા માટે નીકળે છે કે હવે હું એક કલાક એક્સરસાઇઝ કરી આવું, અને એક્સરસાઇઝ કરતા કરતા હું ગુરુદેવનું પ્રવચન સાંભળી લઈશ કૂદકા મારતા મારતા. અને ઘણા લોકો આવું કરે છે, ઘણા લોકો આવું કરે છે. અરે ભલા ભગવાન, તું આત્માને સમજ્યો નહીં, ઉદગળને સમજ્યો નહીં, અને ગુરુદેવની વાણીનો શું પ્રતાપ છે, એમાંથી શું પ્રાપ્ત કરવાનું છે એને સમજ્યો નહીં. જેમ બીજું કંઈક સાંભળતો હોય એવી રીતે ગુરુદેવની વાણીને પણ તું એક્સરસાઇઝ કરતા કરતા સાંભળે. એક્સરસાઇઝ શરીરની થાય, તારું લક્ષ શરીર તરફ હોય, એમાં તું ભગવાન આત્માને ઉપયોગી વાત ત્યાંથી ગ્રહણ કરીશ. શાસ્ત્ર હાથમાં લઈને બેસીએ અને ગુરુદેવની વાણીને સાંભળીએ અને એમાં બરાબર એકાગ્રતા કરીએ તો એવા દ્રવ્ય શ્રુતના અભ્યાસ દ્વારા કંઈક દ્રઢતા થાય. બાકી તો તું અનંતકાળ સુધી એવા કૂદકા મારતા મારતા પ્રવચનો સાંભળ્યા કર ને ભાઈ, એમાં તનો કંઈ દાડો વળવાનો નથી, કંઈ કલ્યાણ થવાનું નથી. જેને ભવનો ભય લાગ્યો છે, જેને હવે એમ છે કે ના હવે વધારે ભવ કરવા નથી, જેને ભવના પરિભ્રમણમાં દુઃખ દેખાય છે, જેને એમ લાગે છે કે આ ભવમાં અત્યારે વર્તમાનમાં હવે જે મળ્યું છે એનાથી વધારે વિશેષ બીજી કોઈ સગવડ અનુકૂળતા ધર્મ કરવા માટે મને મળવાની નથી, અત્યારે સૌથી વધારે સગવડતા અનુકૂળતા મને ધર્મ કરવા માટે મળી છે અને એનો મારે સદુપયોગ કરી લેવો છે, એવી જેની માન્યતા થઈ છે ને એ તો બીજા બધા કામોને ગૌણ કરી અને મુખ્યતાથી આને જ સ્વીકારે છે. આ શાસ્ત્રનો અભ્યાસ અને એમ કરતા કરતા આખો વખત મનન મંથન ચિંતનમાં ગાળે છે અને એવી દ્રઢતા કરે છે, ધારણા જ્ઞાન સુધી બરાબર પહોંચે છે કે હું ભગવાન આત્મા બધાથી જુદો છું, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં મને સિદ્ધ સમાન કયો છે તો હું એવો જ છું, મારે અને આ શરીરને કંઈ લેવા દેવા નથી, આ વિભાવ ભાવે પરિણમન એ પણ મારું પરિણમન ન હોય, મારું તો પરિણમન શુદ્ધ સ્વભાવ ભાવે જ હોય, હું ત્રિકાળ નાયક નાયક જાણવા વાળો છું, હું કંઈ કરવા વાળો નથી, હું મારા સ્વરૂપમાંથી આવતા આવ્યા બાદ આનંદ અને સુખનો ભોગવનારો છું, અન્યને ભોગવનારો નથી. આવી એને એટલી બધી દ્રઢ માન્યતા થઈ હોય એટલે એ જ પ્રમાણે આખો દિવસ એનો એમને એમ જાય, અને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં એ પુરુષાર્થ કરે છે તો એને અનુભવ થાય છે. ગુરુદેવ કહે છે કે આમ વસ્તુ સ્થિતિથી જ ક્રિયા અને કર્તાનું અભિન્નપણું તપતું હોવાથી જીવ જેમ વ્યાપ્ય વ્યાપક ભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી તેને જ અનુભવે છે, તેમ જો વ્યાપ્ય વ્યાપક ભાવથી પૂતગળ કર્મને પણ કરે અને ભાવ્ય ભાવક ભાવથી તેને જ ભોગવે તો તે જીવ પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતા સ્વપરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યા દ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે. આ ટીકામાંથી આજે વાત લીધી એને ગુરુદેવએ સમજાવતા કહે છે કે વસ્તુની મર્યાદા જ એવી છે. કેવી છે વસ્તુની મર્યાદા? કે વસ્તુ એટલે જે ભગવાન આત્મા જીવ દ્રવ્ય છે તે પોતે પોતાની ક્રિયા કરે, પોતાનામાં રહે, પણ પરમાં વ્યાપે નહીં કે પરના કાર્યો કરે નહીં. વસ્તુની મર્યાદા જ એવી છે કે વસ્તુની પર્યાય એનું કાર્ય થાય, પરિણામ આવે એટલે એ પર્યાય એ પોતામાં પોતાથી થાય, એમાં બીજો કરવાવાળો પણ ન હોય અને એ પર્યાય એ પોતામાં થાય. આત્મા પોતે પોતાની અંદર ફેરફાર પર્યાયો કરે, એની પરિસ્થિતિ બદલાય, પણ બીજામાં એ કંઈ કરી શકે, બીજાની પર્યાયને બદલાવે એમ હોય જ નહીં. જીવ બીજાની પર્યાયને બદલાવતું નથી, કરતું નથી, બીજાના કાર્યો કરી શકે નહીં, આ મહાસિદ્ધાંત છે. અને જીવની પર્યાય બદલાય એમાં પર કંઈ આવીને કરી શકતું નથી, તે પરથી કદી થતી નથી. દરેક પદાર્થની વર્તમાન પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં પ્રવેશ કરીને તેને બદલાવી દે એવી વસ્તુ સ્થિતિ જ નથી. બીજા દ્રવ્યની પર્યાયમાં પ્રવેશ કરી અને પહેલા દ્રવ્યની પર્યાયને એ બદલાવી દે એમાં કંઈક કરી નાખે એવું સ્વરૂપ નથી, એવી વસ્તુ સ્થિતિ જ નથી. એમાં જ કરી દીધો છે, જ લગાડીને એકાંત કર્યું છે. જો એકાંત નથી, આ તો સ્યાદવાદ માર્ગ છે. પોતાની પર્યાય પોતાથી થાય અને પરથી ન થાય એનું નામ અનેકાંત છે. જો અહીંયા પ્રિન્ટિંગમાં અહીંયા એકાંત લીધું છે, એકાંતની જગ્યાએ એ અનેકાંત કરી નાખવાનું. કેમ કે બે વાત અહીંયા બરાબર સ્પષ્ટ કરી. શું કહ્યું? કે પોતાની પર્યાય પોતાથી થાય અને પરથી ન થાય એનું નામ અનેકાંત છે. એમ નથી કે કથનચિત પોતાથી પણ થાય અને કથનચિત પરથી પણ થાય, ક્યારેક પોતાથી થાય અને ક્યારેક પરથી થાય, એવી વસ્તુ સ્થિતિ નથી. માત્ર પોતાથી જ થાય અને પરથી ન થાય એવું અનેકાંત છે. બાકી જો એમ માનીએ કે પોતાની પર્યાય ને પોતે પણ કરે અને બીજો પણ કરે, તો એ તો ફૂદડી વાત છે, એ અનેકાંત નથી. ઘણા ઉદાહરણો આમાં તો લીધા છે, ડગલે ને પગલે ઉદાહરણો લઈ અને સમજાવ્યું છે ગુરુદેવે કે જો આ રોટલીના ટુકડા થાય, રોટલીના ટુકડા આપણે આમ કાઠથી તોડીએ ને જમવા બેસીએ ત્યારે, તો રોટલીના ટુકડા થાય તે કોની ક્રિયા? જીવની ક્રિયા કે પૂતગળની ક્રિયા? પૂતગળની ક્રિયા. આંગળીથી ટુકડા થાય છે એમ છે જ નહીં. રોટલીના ટુકડા થાય તે ટુકડા થવાની ક્રિયા છે. તે ક્રિયાવાન કોણ? એમાં ક્રિયાવાન પરમાણુ પૂતગળ રોટલી ના પરમાણુઓ છે. તે ક્રિયાવાન પરમાણુથી એ ટુકડા થવાની જે નવી પર્યાય થઈ, જે ક્રિયા થઈ અને ટુકડા થયા, નવી પર્યાય થઈ, પરિણામો આવ્યા, એ પરમાણુ રોટલીના પરમાણુઓથી ભિન્ન નથી. એટલે પરિણામી દ્રવ્ય એ રોટલી છે, એની ક્રિયા એ એનાથી જુદી ન હોય, એના પરિણામો ટુકડા રૂપે થયા એ એનાથી જુદા ન હોય, એને જીવ કરે નહીં. તે ક્રિયાવાન પરમાણુથી ભિન્ન નથી, એટલે કે ભિન્ન પદાર્થ વડે તે ક્રિયા થઈ નથી. જીવ છે એ તો એનાથી ભિન્ન જુદો પદાર્થ થયો, એના ટુકડા ક્યાંથી કરે? થોડું અઘરું પડે, જ્યારે મૂળ વાત ઉપર આવીએ ને ત્યારે અઘરું પડે. શાસ્ત્ર વાંચતા હોય ત્યારે તો એમ લાગે કે આ સમજાઈ ગયું. નથી સમજાયું પ્રભુ, તને સમજાયું નથી. જો તને સમજાયું હોત તો તને આ સ્વાધ્યાય પૂરો થતાની સાથે અનેક પ્રકારના કરવાના જે ભાવ આવે છે એ આવત જ નહીં. આટલા બધા 200 ઉપર સ્વાધ્યાય થયા છતાંય પણ હજી એમ છે કે હું કરું, હું કરું, હું કરું, એમાં જરા પણ જો ફેર નથી પડ્યો તો સમજવું કે આ શાસ્ત્રને આપણે સમજ્યા જ નથી. રોટલીના ટુકડા થવાની વાત આવી ત્યારે તરત પાછું થાય છે કે ના, રોટલીના ટુકડા તો હું કરું છું ને, રાતથી થાય છે ને, એનો અર્થ શું થયો? કે હજી સમજાયું નથી. જેમ જેમ ઉદાહરણો ગુરુદેવ લેતા જાય છે તેમ તેમ ફરી પાછું એમ થાય કે ના, આ તો બેસતું નથી, એમ થઈ જાય છે. કેમ એમ થાય છે? કેમ કે સમજાયું જ નથી. સમજાયું તો ત્યારે કહેવાય કે જ્યારે એનો સ્વીકાર થાય, કોઈ એને બદલાવી ન શકે ત્યારે એ સમજાયું કહેવાય. ધારણા જ્ઞાન સુધી લઈ જવામાં આવે ત્યારે એ સમજાયું કહેવાય. એટલા માટે જાતે જ એની સામે તર્ક વિતર્ક કરવા અને પ્રશ્નો કરવા અને જવાબ મેળવવા, તો જ દ્રઢતા થશે. આ ગાથાને પૂરી કરીને આપણે આગળ ચાલવું હોત તો ચાલી ગયા, અત્યાર સુધીમાં બીજી 3 ગાથા કરી શક્યા હોત, પણ આપણે નથી કરવું. આપણે દ્રઢતા કરવી છે, ડગલે ને પગલે દ્રઢતા કરવી છે કે હું ભગવાન આત્મા આમાં ક્યાંય કંઈ કરી શકતો નથી. ગુરુદેવ એટલે જ આટલા બધા ઉદાહરણ આપીને આ ગાથા ઉપર ખૂબ લાંબા આ પ્રવચનો આપ્યા છે. કુંભારથી ઘડો થાય એવી વસ્તુની મર્યાદા નથી. ઘડાની પર્યાય બદલાય છે, કાર્ય થયું છે માટીની અંદર, એટલે એ માટીથી થયું છે અને માટીના પરમાણુઓ પલટી અને ઘડાની પર્યાય થઈ અને એ ક્રિયા એ પરિણામ સ્વરૂપ છે અને એ પરિણામ એ પરિણામી એવી માટીથી જુદા નથી. હવે એમાં પેલો કુંભાર કેવી રીતે પ્રવેશે? એટલે ઘડારૂપ પરિણામ એ દ્રવ્ય માટીથી ભિન્ન નથી, જુદા નથી, પણ એ કુંભારથી જુદા છે. કુંભારથી એ પરિણામ જુદા છે, માટીથી જુદા નથી. આ વાતને બેસાડવાની છે. કુંભાર ઘડાનો કરતા નથી થતો, ઘડાનો કરતા માટી સ્વયં છે. પરિણામી એવી માટી એ જ ઘડાની કરતા છે. એ પરિણામ પણ એ માટીના પોતાના છે, ક્રિયા પણ એની છે. ભગવાનનો કોઈ અદ્ભુત અલૌકિક માર્ગ છે. ભગવાને માર્ગ કર્યો નથી. જો બહુ સરસ વાત મૂકી છે, એક જ વાક્ય મૂક્યું છે, ભગવાને કઈ આ માર્ગ કર્યો નથી. ઘણા નંબરમાં એમ છે કે મહાવીર સ્વામી ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી, કે ઋષભદેવ ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી. અરે ભલા ભગવાન સ્થાપના કોણ કરે? વસ્તુનું જેમ સ્વરૂપ છે, ભગવાન આત્માનું જેવું સ્વરૂપ છે અને જગતનું સ્વરૂપ જે છે એવું સ્વરૂપ એમણે જાણ્યું, અનુભવ્યું અને આપણને દર્શાવ્યું કે આવું સ્વરૂપ છે. એમાં સ્થાપના શું થઈ? જૈન દર્શન જે છે એ તો મૂળ સ્વરૂપ છે જગતનું, અને આત્માનું જેવું સ્વરૂપ જે છે તે સ્વરૂપને મહાપુરુષોએ પોતે જેમ છે તેમ બરાબર જાણ્યું, અતિન્દ્રિયપણે એને જાણ્યું, આત્માને અતિન્દ્રિયપણે અનુભવ્યો, અને એનાથી આ બધા આત્મા, બધા જ આત્મા પોતાના આત્માથી એ પર છે. આ છે પ્રકારના દ્રવ્યો એ પોતાથી જુદા છે, અને એમ દરેક આત્મા માટે છે, અને જ્ઞાન સ્વભાવી આત્મા એક જ એવું દ્રવ્ય છે, છ દ્રવ્ય પૈકી એક જ એવું દ્રવ્ય છે કે તે જ્ઞાન કરી શકે છે. તે છતાંય છે છ પ્રકારના દ્રવ્યનું પરિણમન છે. તો બધાના પરિણમનને જાણવા વાળો ભગવાન આત્મા એને માત્ર જાણે, એને કરે નહીં. કોઈ દ્રવ્યને એ કંઈ કરતો નથી, આટલી વાત એને પકડવાની છે. એને કરતો નથી તો કરવાના ભાવ કરી, અને એવા વિભાવ ભાવે પરિણમે છે, રાગદ્વેષના ભાવે પરિણમે છે, એટલે એને રખડવું થાય છે. રાગદ્વેષના ભાવે પરિણમતા એની સમીપમાં કર્મ બંધાય છે, અને કર્મના ફળ પણ એની સમીપમાં આવે છે. એ સંયોગ છે, અને એવા સંયોગો સાથે જોડાઈને ફરી ફરીને એ જીવ વિભાવ ભાવે પરિણમે છે, શુભાશુભ ભાવે પરિણમે છે, અને એનો અંત જ આવતો નથી. અનાદિથી આ જીવ એમને એમ ભટકી રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. વર્તમાનમાં તો એને મનુષ્યની પર્યાય મળી છે અને ખૂબ અનુકૂળતાઓ મળી છે, એટલે એને ખ્યાલ નહીં આવે કે કેવો દુઃખી છે. એને દુઃખનો ખ્યાલ લાવવો પડશે, અને દુઃખનો ખ્યાલ આપવા માટે મહાપુરુષોએ બધી ગતિના દુઃખોના વર્ણન કર્યા છે, અને જ્યાં જ્યાં બધી ગતિના દુઃખોના વર્ણન કર્યા છે ત્યાં એણે પોતાની જાતને મૂકીને વિચારવું પડશે કે આ ગતિના દુઃખોમાં હું હતો. તિર્યંજ ગતિના દુઃખોનું વર્ણન કર્યું છે, નર્ક ગતિના દુઃખોનું વર્ણન કર્યું છે, તો એ વર્ણનને એને સમજવા માટે એ જગ્યાએ પોતાની જાતને મૂકવાની છે કે આ ગતિમાં હું હતો ત્યારે આવા દુઃખો મેં પણ વેઠ્યા હતા. છતાં પણ જો એને હજી એનો આભાસ ના થતો હોય તો એણે વર્તમાનમાં એમ સમજવું કે જો હું એવી તિર્યંજ ગતિમાં અત્યારે હોઉં તો શું થાય, અથવા તો એવી નર્કની ગતિમાં હોઉં તો અત્યારે તો મને પણ આવા દુઃખ હોય, એમ કરી અને એને એનો વિચાર કરવાનો છે. ને એવો વિચાર થશે નહીં ત્યાં સુધી એને માત્ર પંડિતાઈ થાય છે કે આ ગતિમાં આવા દુઃખ, આ ગતિમાં આવા દુઃખ. પણ એને એમ નથી લાગતું કે આવા દુઃખો મારે પણ હતા અને હું પણ ફરી પાછો એવા દુઃખોમાં જઈશ, એ વાતની ગંભીરતા આવતી નથી. વર્તમાન અનુકૂળતાને કારણે એ અત્યારે આ દશામાંથી ભવિષ્યમાં ફરી પાછો તિર્યંજ ગતિમાં કે નરકની ગતિમાં જશે, અને દેવની ગતિમાં જશે તો પણ શું છે, ત્યાં પણ દુઃખ છે. દેવની ગતિના દુઃખોનું પણ વર્ણન શાસ્ત્રમાં ઘણું છે, એટલે એવા દુઃખો એને માટે પડ્યા જ છે. એ વાતનો જ્યારે એને વિચાર કરવાનો છે તો એ વિચારને એ નથી કરતો, ગંભીરતાથી લેતો નથી, એટલે એને હજી ભવ કરવામાં ભય લાગતો નથી. ભવના ભ્રમણનો ભય જેને નથી લાગતો એને ફરીને આ વાતનો વિચાર કરવાનો છે કે ગતિમાં કયા પ્રકારે દુઃખ છે, ને એ ગતિમાં પોતાની જાતને રાખી અને સમજવાનું છે. એવો નિર્ણય જ્યારે થશે કે ના ના, ખરેખર દુઃખી જ છે, અને અત્યારે જે વર્તમાનમાં અનુકૂળતા જે મળી છે આવી અનુકૂળતા તો લાખો કરોડો વર્ષને અંતે ક્યારેક જ મળે છે, તો હવે આ અનુકૂળતાઓમાં મારે ધર્મ કરી લેવો છે, એટલે કે મારા આત્માના કલ્યાણને અર્થે જે કરવાનું છે તે કરી લેવું છે, મુક્તિના માર્ગે મારે પ્રવર્તવું છે, એમ થશે તો જ પછી એ સાચા અર્થમાં ધર્મમાં પ્રવર્તશે, સમ્યક દર્શનનો પુરુષાર્થ કરશે. અન્યથા તો એ કરવાનો જ નથી, એ વાંચીને રહી જાય છે નરક ગતિના દુઃખ. અરે ભાઈ, નરક ગતિના દુઃખો નથી, એ આત્માને જે ગતિમાં ફરવું પડે છે એના દુઃખ છે, ને આત્મામાં તું પણ આવી ગયો. નરક ગતિના દુઃખો એટલે એ ગતિમાં તું અનંતકાળમાં અનંતવાર જઈ આવ્યો છો. તિર્યંજ ગતિના દુઃખો પણ તે અનંતકાળમાં અનંતવાર ભોગવ્યા છે, અને અત્યારે વર્તમાનની અનુકૂળતા તો ભાગ્યે જ લાખો કરોડો વર્ષમાં ક્યારેક જ પ્રાપ્ત થાય છે. આપણી સમીપમાં જુઓ ને કેટલા બધા જીવો છે, કેટલા બધા મનુષ્ય છે, બધાની પાસે ઘણી બધી વસ્તુ છે, બધું છે, છતાં પણ આપણા જેવા સુખી કેટલા. પાંચ મિનિટ માટે આપણે વિચાર કરીએ, રસ્તા ઉપર ઉભા રહીને જોઈએ કે આ જે જાય છે એ મારા જેવો સુખી હશે, તો આપણને ખ્યાલ આવે કે ના ના, આની પાસે તો આ લાગતું નથી, આની પાસે તો આ લાગતું નથી, આને તો આવી ધર્મની સમજ લાગતી નથી, આને તો ગુરુદેવની વાણી સાંભળવા મળતી નહીં હોય, આને તો આ શાસ્ત્રનો અભ્યાસ નહીં હોય. એમ કેટલાય પ્રકારે આપણને એમ લાગે છે કે આપણે તો એ બધાથી ઘણા આગળ છીએ. તો હવે ભાઈ પુરુષાર્થમાં સુકરા હવે પાછો પડે છે. આ જેટલું શેષ જીવન રહ્યું છે એ જીવનમાં પુરુષાર્થ કરવાનો છે, ભેદ જ્ઞાન કરવાનું છે. સત્યનો સ્વીકાર એટલે પુરુષાર્થ. આપણે વાંચી જઈએ છીએ એટલે સત્યનો સ્વીકાર નથી થતો. સત્યનો સ્વીકાર તો એ છે કે પોતે પરનો કરતા નથી, વિભાવ ભાવનો પણ કરતા નથી, માત્ર સ્વભાવ ભાવે પોતે પ્રવર્તવા વાળો નાયક 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 છે, અને એવા નાયકનો એને અનુભવ કરવાનો છે. આ પુરુષાર્થ છે. ગુરુદેવ એ વાતને વારંવાર રોજે રોજ દરેક પ્રવચનમાં કહે છે, અને અહીંયા જે ગાથા છે એ ગાથાને અનુરૂપ વાત કરી અને આપણને ભેદ જ્ઞાન કરાવે છે. અહીંયા કહે છે ગુરુદેવ કે સંયોગી દ્રષ્ટિવાળાને દેખાય છે કે આત્મા હાથથી રોટલીના ટુકડા કરે છે. જેને સંયોગી દ્રષ્ટિ છે, જે સંયોગ છે એની સાથે જોડાય છે અને એને પોતાના માને છે, એ સંયોગી દ્રષ્ટિવાળો છે. જે જે સંયોગો આપણી સમીપમાં છે અત્યારે વર્તમાનમાં, એ સંયોગોનો કરતા હું છું, એ સંયોગો મારા છે, એ સંયોગો દ્વારા મને સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે, એવી જેને મિથ્યા માન્યતા છે એ સંયોગી દ્રષ્ટિવાળા છે. કોઈ પણ સંયોગ જીવને સુખ કે દુઃખ આપી શકતો જ નથી. સંયોગ તરફનું તમારું વલણ કેવું છે, એ વલણ તમને સુખ અને દુઃખ આપનારું, આકુળતા વ્યાકુળતા કરનારું છે. પણ સંયોગ ક્યારેય સુખી કે દુઃખી કરી શકતા જ નથી. નાની પુરુષો એક ગમે તેવા સંયોગ આવે પણ એની સાથે જોડાતા નથી, પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે અને સુખને આનંદનો અનુભવ કરે છે. એટલે સંયોગ જે છે એ સુખ કે દુઃખનું કારણ છે જ નહીં, એ આત્મપ્રદેશોનું કંપન કરાવનારું પણ કારણ નથી, એ વિભાવ ભાવનું પણ કારણ નથી. વિભાવ ભાવે પરિણમવાનું થાય છે તો એ સંયોગ સાથે જોડાવાને કારણે થાય છે, અને જોડાવા વાળો જીવ પોતે છે. જીવ પોતે મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે, પ્રમાદને કારણે એ સંયોગો સાથે જોડાય છે, અને એવો એ સંયોગી દ્રષ્ટિવાળો છે. એને એમ લાગે કે આ હું કરું છું, રોટલીના ટુકડા હું કરું છું, મોટર હું ચલાવું છું, હું છોકરાઓને પાળું છું, પોસું છું, છોકરાઓને ભણાવું છું, હું રસોઈ કરું છું. આ જે બધી માન્યતા, જે બધા ભાવ છે, એવા ભાવે રાચી રહેતા, એવા ભાવે રાચી રહેતા એ પોતે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. મૂળ સ્વરૂપને એ ક્યારેય યાદ કરતો જ નથી. ભગવાન આત્મા છો એવું તને સિદ્ધ ભગવાને, કેવળી ભગવાને કહ્યું છે, એ વાતને તો તું ભૂલી જાય છે, એ વાતને તો તું યાદ જ નથી કરતો, એનું તો તું ક્યારેય સ્મરણ કરતો નથી. અને તને સિદ્ધ સમાન કયો છે તો એવા સિદ્ધ સમાન પોતાના સ્વભાવ ભાવનો અનુભવ કરવા માટે તને કેમ ક્યાંયથી પ્રેરણા મળતી નથી? ભગવાને, તીર્થંકર ભગવાને આટલું કહ્યું, શાસ્ત્રોમાં આટલી વાત આવી, છતાંય તને એ કરવાનું કેમ મન થતું નથી? અને આ બહારની વાતમાં કેમ તું રાજી રહ્યો છે? ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, એવી સંયોગી દ્રષ્ટિને તું છોડ. સંયોગી દ્રષ્ટિવાળા ઘણા છે જગતમાં, મોટા ભાગના સંયોગી દ્રષ્ટિવાળા જ છે. કોઈક વિરલા જ એ સંયોગી દ્રષ્ટિને છોડી અને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરે છે. ગુરુદેવને કરુણા આવી એટલે આપણને એ વાત સમજાવી કે ભાઈ, સંયોગી દ્રષ્ટિવાળાને એમ દેખાય છે કે હાથથી રોટલીના ટુકડા કરે છે અને કાર ચલાવે છે અને છોકરાને ભણાવે છે અને પુસ્તક લખે છે. પણ સંયોગથી જે જોતો નથી, સંયોગથી જોનાર જે છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે, અને જે સંયોગથી નથી જોતો અને પોતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરીને રહ્યો છે એ આત્મજ્ઞાની છે. સંયોગથી જોનાર મિથ્યા દ્રષ્ટિ વસ્તુની મર્યાદાને તોડી નાખે છે. ભગવાને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશને એ બરાબર ગ્રહણ કરતો નથી, સમજતો નથી. ભગવાને જે ઉપદેશ આપ્યો એ એવો ઉપદેશ છે કે એમાં પર અને સ્વને જુદા કરવાની વાત છે, ભેદ જ્ઞાનની વાત છે. છતાંય ગુરુદેવ તો અહીંયા એટલે સુધી કહે છે કે ઉપદેશ જે છે એના દ્વારા પણ આત્માનું કલ્યાણ થાય છે એમ કહેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. ભગવાનની વાણી વાણીના કારણે નીકળે છે, વાણીના કારણે, વાણી જે નીકળી છે એ વાણીનું કારણ છે. એમાં નિમિત્ત કારણ તરીકે ભગવાનનું જ્ઞાન છે. સર્વજ્ઞ ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછીથી એમના શરીરમાંથી ઓમકાર ધ્વનિ ઉઠે છે તો એ વાણી છે અને એનું કારણ વાણી પોતે છે, એ પૂતગળની પર્યાય છે, એમાં ભગવાનનું જ્ઞાન નિમિત્ત છે. કેમ કે એ વાણીમાં જ્ઞાનનો પ્રવાહ વહે છે એટલે એ ભગવાનનું જ્ઞાન એમાં નિમિત્ત છે. વાણીની પર્યાયનો ઉત્પાદ એ વાણીના પરમાણુથી થાય છે, આત્માથી નહીં, ઈચ્છાથી પણ નહીં. ભગવાનને કોઈ ઈચ્છા પણ નથી એ વખતે. ભગવાન તો પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા છે એટલે એમને કોઈ એવી ઈચ્છા થતી નથી કે પોતે બોલે, અને હોઠથી તો એ બોલતા પણ નથી. સ્વયં દિવ્ય ધ્વનિ ભગવાનના શરીરમાંથી નીકળે છે. જુઓ કેટલી બધી સ્વતંત્રતા બતાવી છે ભગવાનની વાણીનું ઉદાહરણ આપી અને ગુરુદેવે અહીંયા સ્વતંત્રતા બતાવી છે કે એ દ્રવ્ય જુદું છે, ભગવાન આત્મા જુદા છે. ભગવાન તીર્થંકર, ભગવાન કેવળી, ભગવાનનો આત્મા જુદો છે અને જે વાણી નીકળી રહી છે એ જુદી છે. ઠેક ઠેકાણે જુદા જુદા ઉદાહરણ આપી અને ગુરુદેવે આપણને ભેદ જ્ઞાન કરાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે. અહીંયા આગળ પણ લઈએ, આપણે 216માં પાના ઉપર ઉપદેશની વાત લઈએ, વાણીની વાત લીધી તીર્થંકર ભગવાનની વાણી, એના દ્વારા આપણે એમ સમજીએ કે જ્ઞાન થાય છે, તો એમ નથી. જ્ઞાન ક્રિયા પોતાથી થાય છે. એટલે સાથે એક બીજી વાત પણ લઈએ કે મહાપુરુષોના ઉપદેશ જે છે એના દ્વારા પણ જીવને જ્ઞાન નથી થતું, એ નિમિત્ત કારણ ભલે હોય. એટલે એ વાત લેતા અહીંયા 216માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે સમયસારના છેલ્લા કળશમાં શ્રી અમૃતચંદ્ર સૂરી કહે છે કે પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્વ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા કરી છે. પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્વ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ, જો શબ્દોએ વ્યાખ્યા કરી છે સમયસારની આ જે આત્મખ્યાતિ ટીકા, એને માટે એ જે અંદર જે વાત કરવામાં આવી, જે સમજાવવામાં આવ્યું, એ તત્વને વિશે કહેતા કહે છે કે શબ્દોની શક્તિથી એ શબ્દોએ કહ્યું છે, એની વ્યાખ્યા શબ્દોએ કરી છે, પણ સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરીનું તેમાં કાંઈ જ કર્તવ્ય નથી. કેવો આકર્તા ભાવ! અમૃતચંદ્રાચાર્યનું એમાં કાંઈ કર્તવ્ય નથી, એ તો પોતે સ્વરૂપમાં લીન છે, સ્વરૂપગુપ્ત છે એમ, એ તો પોતે પોતાના સ્વરૂપે છે, એમનું આમાં કાંઈ કરવા પણ નથી. શબ્દને કારણે છે અને શબ્દે પોતે પોતાની શક્તિથી આ તત્વને સારી રીતે કહ્યું છે, એમાં અમૃતચંદ્ર સૂરીનું કાંઈ જ કર્તવ્ય નથી. કહે છે કે આ વ્યાખ્યા શબ્દોએ કરી છે, મેં કરી નથી, હું તો મારા સ્વરૂપમાં ગુપ્ત છું. ભાષાની પર્યાયથી શબ્દ પરિણમે છે, ભાષાની પર્યાયથી શબ્દ પરિણમે છે, તેને હું આત્મા પરિણમાવી શકતો નથી. કેટલી બધી સ્વતંત્રતાની વાત કરી છે, કેવા ભેદ જ્ઞાનની વાત કરી છે, વસ્તુનું સ્વરૂપ કેવું છે, ભગવાન આત્મા જુદો છે, બધાથી જુદો છે. નીચે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનના પરિણામની તે સમયે જે ક્રિયા થઈ તે ક્રિયા તારી છે. સમયસારનો અભ્યાસ કરતા જે જ્ઞાન થયું એ જ્ઞાનનો કરતા કોણ? આ સમયસારમાં જે ટીકા લખવામાં આવી એ તો કે ના, જ્ઞાનના પરિણામની તે સમયે જે ક્રિયા થઈ તે તારી ક્રિયા છે. જીવ જ્ઞાન ક્રિયા પોતે કરે છે, એની ક્રિયા છે, કેમ કે એ પરિણામ એના છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માના એ પરિણામ છે, એ જ્ઞાન ક્રિયા પણ ભગવાન આત્માની છે. પરિણામી અને પરિણામ જુદા નથી, અને પરિણામ અને એ ક્રિયા, જ્ઞાન ક્રિયા એ પણ જુદા નથી. જ્ઞાનના પરિણામની તે સમયે જે ક્રિયા થઈ તે ક્રિયા કોની છે? એ જ્ઞાન કરનારની છે, એટલે કે તારી છે. તું જ્ઞાન કરનારો છે, એ તારી ક્રિયા છે. તારો આત્મા તે ક્રિયાનો કર્તા છે. તે ક્રિયાનો કર્તા વાણી નથી, શાસ્ત્ર નથી, બીજો કોઈ નથી, કોઈનો ઉપદેશ નથી, તે ક્રિયાનો કર્તા તું છો. વર્તમાન પ્રવચન સાંભળતા જે જ્ઞાન થાય છે તે શબ્દો સાંભળવાથી થતું નથી. વર્તમાનમાં આ સ્વાધ્યાય થઈ રહ્યો છે, આ પ્રવચન રત્નાકર આપણી સામે છે અને એમાંથી આપણે જે સાંભળી રહ્યા છીએ અને જે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ, જે મનોમંથન ચિંતવન સાથે ને સાથે થઈ રહ્યું છે, આ બધું કોનું કામ છે? એ જીવનું કામ છે. જે કરે છે એને એની પ્રાપ્તિ છે, જે નથી કરતો એને નથી. એ ક્રિયા આ શાસ્ત્રને કારણે નથી થતી, કેમ કે એવા પરિણામ જીવના છે એટલે જીવ જ એનો કરતા છે, એ પરિણામી છે, અને પરિણામી અને પરિણામ જુદા ન હોય. શાસ્ત્ર જે છે એ નિમિત્ત છે, પણ જ્ઞાનનો કરનારો, જ્ઞાન ક્રિયા કરનારો એ ભગવાન આત્મા પોતે જ છે. ગુરુદેવ કહે છે કે વિવાદ નહીં કરો. વસ્તુની મર્યાદા આવી જ છે કે વસ્તુની પલટવાની ક્રિયા વસ્તુથી પોતાથી થાય છે, પરથી થતી નથી. વસ્તુ સ્વરૂપ ખૂબ ગંભીર છે. ઘણા ઉદાહરણ આપ્યા છે પ્રભુ ગુરુદેવે, ઘણા ઉદાહરણ આપ્યા છે. અહીંયા એક ઉદાહરણ વળી આપ્યું છે કે જો આ ચશ્મા ઊંચા થઈ અને આંખે લાગેલા છે ને, ચશ્મા નાક ઉપર ચડાવેલા છે આંખની, તો એને જીવ કરતો નથી, કરી શકતો નથી, એને ઊંચા નીચા જીવ નથી કરતો. આંગળી પણ એ કાર્ય કરતી નથી. આંગળી દ્રવ્ય જુદું, ચશ્મા દ્રવ્ય જુદું, અને ભગવાન આત્મા દ્રવ્ય જુદું. એટલે આત્મા પણ કરતો નથી, આંગળી પણ કરતો નથી. ચશ્મા જે છે એની જે સ્થિતિ બદલાય એને કારણે વંચાય, એને કારણે બદલાય. ચશ્માની સ્થિતિ જે બદલાય એને કારણે બદલાય. આમ દરેકે દરેક વાત ઉપર ગુરુદેવે તો ઉદાહરણ આપીને આપણને ભેદ જ્ઞાન કરાવ્યું છે. ચશ્માની આગળ બીજી વાત પણ લીધી છે કે ચશ્માથી જ વંચાય છે એમ માન્યતા પણ ખોટી છે. ચશ્માથી વંચાય છે એમ માન્યતા પણ ખોટી છે, એમ પણ નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાનથી, આત્માથી થાય છે, પરથી નહીં. શબ્દોથી જ્ઞાન થાય છે એમ પણ મોહ ન કરો, એમ મોહથી ન નાચો, એવા તો શાસ્ત્રના શબ્દો છે. શબ્દ કાને પડ્યા તો જ્ઞાનની પર્યાય થઈ, એમ પણ નથી. કેટલી બધી ભિન્નતાની વાત કરી છે. અરે જીવે આ બધું સમજવાનું છે, વિચારવાનું છે, દ્રઢતા કરવાની છે કે હું ભગવાન આત્મા અન્ય ભાવનો કરતા નથી, ત્યાં પછી અન્ય પદાર્થનો કરતા ક્યાંથી થાઉં? વિભાવ ભાવનો હું કરતા ન હોઉં તો પછી પર પદાર્થનો તો કેવી રીતે કરતા થાઉં? પર પદાર્થમાં ક્યાં હું કરવા જાઉં? મારું એમાં કોઈ કર્તવ્ય નથી. અને એમ એ પાછો પડી અને પોતાના સ્વરૂપ તરફ વળે છે. મારું કરતા પણ જગતમાં ક્યાંય નથી, વિભાવ ભાવનો પણ હું કરતા નથી, એટલે એમ કરી અને પછી પોતે પોતાના સ્વરૂપ તરફ જાય છે. અકર્તા ભાવનું આ જ મહત્વ છે. બધેથી પાછા પડી અને જીવે પોતાના સ્વરૂપ તરફ ઢળવાનું છે. હું ક્યાંય કંઈ કરતો નથી, હું માત્ર મારા સ્વભાવમાં રહી અને મારા સ્વરૂપમાંથી આનંદનો અનુભવ કરું છું. અમે તો પ્રભુ એક અપેક્ષા એમ કહીએ છીએ કે જીવ કોઈ પ્રકારે કંઈ કરતો નથી, માત્ર એ ભોગતા છે, ભોગવે છે પોતાના સ્વરૂપને, આનંદને ભોગવે છે. શું કરે, કરવાનું શું છે? જીવને આનંદમાં રહે છે એ જ ક્રિયા કરે છે, બીજું કંઈ કરતો નથી. સિદ્ધ ભગવાન શું કરે છે? પોતે પોતાના સ્વરૂપમાં આનંદમાં રહ્યા છે એટલે આનંદને ભોગવે છે. ખરેખર તો ભોગવે છે, કરવાનું તો કંઈ રહેતું નથી. સુખને આનંદનો અનુભવ કરી રહ્યા છે, બીજું શું કરી રહ્યા છે? એને કરવા પણ કહેવા તો ભલે કરવા પણ કહો, પણ ખરેખર તો એ આનંદને ભોગવી રહ્યા છે, ભોગતા છે. જ્ઞાન આનંદના ભોગતા, સુખના ભોગતા ભગવાન તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન, એમને શું કરવું છે? એમને કંઈ કરવું નથી તો પ્રભુ તારું પણ એવું જ સ્વરૂપ છે, તારે પણ કંઈ કરવા પણ છે જ નહીં. એવો અકર્તા ભાવને, એવા અકર્તા ભાવને દ્રઢ કરી અને સ્વરૂપનો અનુભવ કર. આખી વાતનું તાત્પર્ય આ જ છે કે એવા અકર્તા ભાવને લાવી અને સ્વરૂપનો અનુભવ કર. છતાંય પ્રશ્નો થાય છે, શાસ્ત્ર વાંચે છે ને એટલે બરાબર સમજ હજી નથી પડી, એટલે પ્રશ્ન થાય છે. અહીંયા એક પ્રશ્ન લીધો છે કે સ્વામી સમંત ભદ્રાચાર્ય બાહ્ય અને અભ્યંતર એમ બે કારણ કયા છે ને? ગુરુદેવ કહ્યું હા બરાબર છે, એમાં ના નથી. સ્વામી સમંત ભદ્રાચાર્ય બાહ્ય અને અભ્યંતર બે કારણ કયા છે, પણ એમ કહીને ત્યાં પ્રમાણ જ્ઞાન દર્શાવ્યું છે. અભ્યંતર કારણ તે નિશ્ચય, અભ્યંતર કારણ તે નિશ્ચય, તે સાચું કારણ, અને બાહ્ય છે તે નિમિત્ત કારણ છે અને એ વ્યવહાર છે. એમ બંનેનું જ્ઞાન કરાવ્યું એટલે પ્રમાણ જ્ઞાન કરાવ્યું છે. અને પ્રમાણ જ્ઞાનમાં પણ જે પરિણામ આવ્યા પર્યાય થઈ એ તો પોતાથી થઈ છે ને, કંઈ નિમિત્તથી થયું નથી. નિમિત્ત છે, નિમિત્ત કારણ છે એમ દર્શાવ્યું છે, પણ નિમિત્તથી કંઈ કાર્ય તો થયું નથી ને. એટલે પ્રમાણ જ્ઞાનમાં પણ પર્યાય પોતાથી થાય છે, અને એવા નિશ્ચયને અંદર રાખીને વાત છે. પ્રમાણ જ્ઞાનની અંદર નિશ્ચયની અને વ્યવહારની બે વાત લઈને જે દર્શાવવામાં આવ્યું, તો નિશ્ચય શું છે અંદર? તો કે પર્યાય પોતાથી થાય છે એવો નિશ્ચય તો એમાં રહ્યો છે ને પ્રમાણ જ્ઞાનમાં. એટલે કાર્ય અભ્યંતર કારણથી થાય છે એ વાત રાખીને ત્યાં બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે સાથે આવું નિમિત્ત હોય છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા બાહ્ય કારણ કહેવામાં આવ્યું છે. પણ એમ નથી કે નિમિત્ત એ કાર્ય કરે છે એમ તો વાત નથી, પણ નિમિત્ત કાર્યનું વાસ્તવિક કારણ છે એમ તો નથી ને. વાસ્તવિક કારણ શું છે? કાર્ય થવાનું વાસ્તવિક કારણ તો અભ્યંતર કારણ છે. એ નિમિત્ત જે બહારમાં છે એ કંઈક એનું વાસ્તવિક કારણ તો નથી. ધવલના છઠ્ઠા ભાગમાં સ્પષ્ટ કહ્યું છે કે અભ્યંતર કારણથી જ સર્વ કાર્ય થાય છે, અંતરંગ કારણથી કાર્ય થાય છે, બાહ્ય કારણથી નહીં, એવો ત્યાં પાઠ છે. ગુરુદેવ આગળ કહે છે કે ભાઈ, વાણીથી કે અન્ય શુભ રાગ આદિ નિમિત્તથી જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, તેથી સ્વનો અનુભવ થાય છે તેમાં પરનું પણ જ્ઞાન થાય છે. સ્વનો અનુભવ થાય છે તેમાં પરનું પણ જ્ઞાન થાય છે. સ્વ પર પ્રકાશક સ્વભાવ છે ને, એટલે સ્વને પણ પ્રસિદ્ધ કરે, પરને પણ પ્રસિદ્ધ કરે, સ્વ પર પ્રકાશક એવો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે સ્વનો અનુભવ થાય છે અને તેમાં પરનું પણ જ્ઞાન થાય છે. આવો જ્ઞાનની પર્યાયનો ધર્મ છે. જ્ઞાનની પર્યાયમાં સ્વ પરને પ્રકાશવાનું સહજ સામર્થ્ય હોવાથી પૂર્ણ આનંદનો નાથ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પર્યાયમાં જાણવામાં આવે છે, પરંતુ અજ્ઞાનીની દ્રષ્ટિ અંતર્મુખ નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ બહારમાં રહી છે. અનાદિથી રાગને વશ પડેલા અજ્ઞાનીનું લક્ષ્ય નિજ આત્મદ્રવ્ય ઉપર જતું નથી. એટલે જે રાગ અને પર્યાયને તે બહારમાં જાણે છે, તે રાગ અને પર્યાય હું છું એમ તે માને છે. સ્વ પર પ્રકાશકને કારણે સ્વને પરને જાણે, પણ પરને પોતાપણે માનવું એ નરી મૂર્ખતા, એ અજ્ઞાન, એ મૂંઢતા છે. જ્યાં સુધી એ જ્ઞાની નથી થયો ત્યાં સુધી એને એવી મૂંઢતા હોય છે. અને આ વાત સમયસારની 17 અને 18 ગાથામાં આવી ગઈ છે. આગળ કહે છે કે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, જે અનુભવમાં આવે તેવો ભગવાન આત્મા, સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય, કેવો? પોતાને અનુભવમાં આવે તેવો, જ્ઞાન દ્વારા અનુભવાય તેવો. પહેલો કળશ, સૌથી પહેલો કળશમાં એ વાત આવી ને, નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છિદે, એ વાત આવી ને. અનુભૂતિ સ્વરૂપ છે ભગવાન આત્મા, અનુભવમાં આવે એવો છે. અને ક્યારે? તો કે સદાય, હંમેશા. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ચૈતન્ય હંમેશા દરેક સમયે એ અનુભવાય છે. પણ જેને અનુભવવો હોય, એને જેને લક્ષ્ય કરવું હોય એના તરફ, જેને એના તરફનો પુરુષાર્થ કરવો હોય એને અનુભવમાં આવે. પણ અનુભવમાં આવવાની અપેક્ષાથી વિચાર કરીએ તો એ બધાને અનુભવમાં આવે. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતાને અનુભવમાં આવે એવો છે. સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પરદ્રવ્યો સાથે એકપણાના એ મૂંઢ વ્યવહારને કારણે, મૂંઢ માન્યતાને કારણે પર સાથે એકપણું જેને છે તેવા અજ્ઞાનીને એ અનુભવમાં આવતો નથી. એને એમ નથી થતું કે આ અનુભૂતિ છે તે જ હું છું, અજ્ઞાનીને એમ નથી થતું. અને એવું જ્ઞાન એને ઉદયમાં આવતું નથી, એને અનુભૂતિ થતી નથી. અહીંયા તો અનુભૂતિ સ્વરૂપ આત્મા કયો તે ત્રિકાળી ધ્રુવની વાત છે. આવો આત્મા જેનું સ્વ પરને પ્રકાશવાનું સામર્થ્ય છે એવા જ્ઞાનની પર્યાયમાં આ બાળ ગોપાળ સૌને જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પોતાનું દ્રવ્ય અનુભવવામાં આવે છે, પણ અજ્ઞાનીની ત્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી, તેથી તે રાગ અને પર નિમિત્ત કે જેને તે જાણે છે તે હું છું એમ ભ્રમથી માને છે. આમ અજ્ઞાનીને દ્રવ્ય દ્રષ્ટિ નથી એટલે આત્મજ્ઞાન ઉદયમાં આવતું નથી. દ્રવ્ય દ્રષ્ટિ વિના પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે નહીં, અનુભૂતિ થાય નહીં. બહુ સુંદર વાત છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે.